તારીખ 27/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 637 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 370 મૂળ કેસેટમાં વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ છે.
જ્ઞાન લક્ષણ દ્વારા પોતાના સ્વરૂપની પ્રથમ ઓળખાણ થાય છે. ત્યાં એમ કહ્યું કે જાણવાનો કાય પર્યાયથી છે, પર્યાય છે એ જાણવાનું કાર્ય કરે છે. ત્યાં જ્ઞાનની પ્રસિદ્ધિ વડે એટલે અહીંયા જ્ઞાન વેદનની પ્રસિદ્ધિ વડે એમ કેવું છે. કેમ કે મૂળમાં એ કાલે જોયું તો વેદનથી પ્રસિદ્ધિ છે, સ્વસંવેદનથી પ્રસિદ્ધિ છે. એટલે જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાયમાં જાણવાની સાથે સાથે વેદવારૂપ કાર્ય પણ થાય છે. જ્ઞાન જાણે છે એનું સામાન્યપણે તો સૌ કોઈ સમજે છે, પણ જ્ઞાન વેદે છે, વેદકતા એનો ધર્મ છે. જેમ જાણવું એનો ગુણ છે, એમ વેદવું પણ એવું એનો ગુણ છે. તો જ્યાં અહીંયા આત્માની ઓળખાણ કરવી છે અને ત્યાર પછી પણ એ વિષયમાં આગળ વધવું છે, એટલે અનુભવમાં આગળ વધવું છે. અનુભવમાં આવવું છે કે અનુભવમાં આગળ વધવું છે, એ બધી પ્રક્રિયામાં વેદન મુખ્ય છે. કેમ કે જ્ઞાનની પર્યાય દ્વારા પોતે પોતાનો અનુભવ કરે છે, પોતે પોતાને વેદે છે, અને એ જેટલું આત્માનું વેદન છે એટલો ધર્મ છે. મોક્ષ માર્ગમાં પણ જેટલો રાગાંશ છે એટલો અધર્મ છે, ચાહે વ્રતાદિનો રાગ હોય. પણ જેટલું સ્વરૂપ વેદન છે, જેટલું સ્વસંવેદન છે એટલો જ ધર્મ છે. એટલે અહીંયા ઓળખાણમાં પણ એ પ્રકારથી વિષય આચાર્ય મહારાજે લીધો છે કે જ્યાં આત્માનું લક્ષણ જ્ઞાન કહ્યું ત્યાં જ્ઞાનની પ્રસિદ્ધિ, જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કહીને એ કહ્યું કે જ્ઞાન પ્રસિદ્ધ છે તો એ તો સ્વસંવેદનથી પોતે પ્રસિદ્ધ છે. કેમ કે અહીંયા પોતાની પ્રસિદ્ધિ લેવી છે. અન્ય જ્ઞેયોને જ્ઞાન પ્રસિદ્ધ કરે છે એ વિષય અહીંયા નથી. અન્ય જ્ઞેયોને જાણે છે, પ્રસિદ્ધ કરે છે એ પ્રયોજન અહીંયા નથી. પ્રયોજન તો પોતાને ઓળખવાનું, પોતાનો અનુભવ કરવાનું છે. તેથી જ્ઞાનનું તે દિશામાં શું કાર્ય છે તો કે એમાં એનું પોતાનું પોતાને વેદવાનું કાર્ય છે, અને એ પોતાના વેદનથી પોતે પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ છે એટલે પોતાની હૈયાતી પોતાના વેદનથી પકડે છે, ત્યારે એને પ્રથમ અસ્તિત્વનું ગ્રહણ થયું, આત્માનો નિર્ણય થયો, આત્માની ઓળખાણ થઈ, નિશ્ચય થયો, આત્માનું લક્ષ થયું એમ કહેવામાં આવે છે. એટલે એ કહ્યું પોતાની હૈયાતી છે એવો એક વિચાર કરવો છે એમ નથી કે મારી હૈયાતી છે એમ. મને એક વિચાર આવે છે કે મારી પણ હૈયાતી છે એમ નહીં, હું પણ છું એમ નહીં. ક્યાં છું હું કે મારા જ્ઞાન વેદનથી મારું અસ્તિત્વ મને બરાબર ભાષ્યમાન થાય છે કે હું છું. મરચું તીખું હોય એવો વિચાર કરે અને એનો સ્વાદ લે, બેમાં જે ફરક છે. સાકર ગળી છે એમ વિચાર કરે અને સાકરનો સ્વાદ લે, કેટલો ફરક છે પરોક્ષ પ્રત્યક્ષ જેવો. એમ અહીંયા જ્યાં પ્રતીત કરવી છે ત્યાં પ્રત્યક્ષતાનો આવિર્ભાવ કરી કરીને પ્રતીત થાય છે. વિશ્વાસ તો વચનથી આવ્યો છે, સાંભળીને વિચારથી આવ્યો છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ સાંભળ્યું, ન્યાય તર્કથી વિચારથી સંમત કર્યું, પોતાનું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપે છે એમ જેને વિશ્વાસ વિચારથી આવ્યો છે એને એની પ્રતીત કેમ આવે કે પ્રત્યક્ષતાને વધારતો, પ્રત્યક્ષતાને આવિર્ભૂત કરતો જાય ત્યાં એની પ્રતીત એને ઊભી થાય છે. એ વેદનથી છે. અને એવું જ્ઞાન વેદન જ્ઞાનમાં સદાય પ્રગટ છે. અને એ વેદનમાં ખરેખર તો ચૈતન્ય સ્વભાવ જ્ઞાન સ્વભાવ પ્રગટ અનુભવ ગોચર છે. સ્વભાવ અનુભવ ગોચર હોવાથી એમ કહ્યું કે આ બાળગોપાળને ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, પણ લક્ષ એના ઉપર નહીં હોવાથી અને લક્ષ રાગ ઉપર હોવાથી હું રાગ સ્વરૂપ છું એવો મિથ્યા અધ્યાસ એ રૂપ અનુભવ થાય છે, અધ્યાસનો અનુભવ થાય છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે એટલે જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થાય છે. પ્રસિદ્ધ થાય છે ત્યારે એમ લક્ષમાં આવે છે. લક્ષમાં આવે છે એમની નિશંકપણે લક્ષમાં આવે છે. કેટલી વાત લીધી છે, પ્રતીત થાય છે ને. જાણનાર તે જ આત્મા, એટલે આ જાણવું 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 એવું જાણન વેદન છે, જ્ઞાન વેદન છે. એવો આત્મા, એ રૂપ આત્મા, એવો હું આત્મા એટલે કોઈ બીજો નહીં પણ એ હું એમ પોતાની હૈયાતી લક્ષરૂપ થઈને નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. એમાં લક્ષ શબ્દ વાપર્યો છે. લક્ષ શબ્દ એટલા માટે વાપર્યો છે કે ત્યાં લક્ષમાંથી ખસતું નથી એવું આત્મતત્વ છે. જ્ઞાનમાં જણાવવું એ તો વિચારથી પણ એમ કહે કે આત્મા આવો છે, આત્મા આવો છે એમ આપણે જાણીએ છીએ, પણ લક્ષ થવું એ બીજી વાત છે. જ્ઞાનમાં લક્ષ છે એક એવો વિષય છે કે જ્યાંથી લક્ષ ન ફરે. એ ધ્યાનના ઉપલક્ષણ વાળો જ્ઞાનનો પ્રકાર છે, ધ્યાનના રૂપ વાળો જ્ઞાનનો પ્રકાર છે. ઉપલક્ષણ કહો કે અનુરૂપ કહો, કે જેમ ધ્યેય ઉપરથી ધ્યાન ખસતું નથી તેમ લક્ષ ઉપર, લક્ષ્ય ઉપરથી લક્ષ ખસતું નથી. ધર્મી જીવને મોક્ષ માર્ગમાં જેમ ધર્મ ધ્યાન સદાય હોય છે, ધર્મ ધ્યાન નિરંતર રહે છે, ચાહે શુભોપયોગ હો કે અશુભ ઉપયોગ હો પણ ધર્મ ધ્યાન એને નિરંતર રહે છે, એટલે કે પોતાનું જે ધ્યેયરૂપ આત્મતત્વ છે ત્યાંથી એનું ધ્યાન ખસતું જ નથી, એટલે તો એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી કહ્યું છે. ચારિત્ર આવી લીધું છે. અહીંયા સમ્યક દર્શન થયા પહેલાં કેવી એને અનુરૂપ પરિણતિ છે કે એનું લક્ષ ખસતું નથી. એ પોઈન્ટ, એ મુદ્દાની મુખ્યતાથી જોઈએ તો એનું લક્ષ ખસતું નથી. એ વિષય 359માં આપણે વાંચ્યો તો ખરીને એનો સમ્યક સમ્યક જીવ છે, 94 પાને છે. છેલ્લી નીતિ છે તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે તો એને જ્ઞાયકના લક્ષ્ય સાંભળવું, જ્ઞાયકના લક્ષ્ય ચિંતવન ચિંતવન, એમાં એનું લક્ષ જ્ઞાયકનું જ રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે એમ એ મુદ્દામાં એ બોલની અંદર લક્ષ છફરતું નથી એ વાત સ્પષ્ટ કરી છે. આ તો આત્માનો વિચાર છે, એમાં સાંભળવું વિચારવું મંથન કરવું વગેરે છે, પણ વિષય બદલાયને પર બહારમાં કોઈ પણ ઉદય આવે, ખાવું પીવું બોલવું ચાલવું હળવું ફરવું, દુકાનના કામ કાજ કરવા, બહેનો તો ઘરના કામ કાજ કરવા, જે કાંઈ ઉદયમાન હોય એમાં લક્ષ ન ફરે. જો આત્મા ઓળખાયો હોય જ્ઞાન વેદનથી તો એનું લક્ષ ન બદલાય, જો અનુભવ થયો હોય તો એનું ધ્યાન ન બદલાય, ઓળખાણ થઈ હોય તો એનું લક્ષ ન બદલાય. એકમાં સાક્ષાત પરિણતિ છે, અનુભવની અભેદ પરિણતિ છે. અહીંયા હજી અભેદ પરિણતિ થઈ નથી, પણ એ જાતની પરિણતિ પ્રત્યે છે એક અપેક્ષા, એક ન્યાય એમ કહેવાય છે. કોઈ માની લે ન હોય ને એના માટે વાત નથી, એટલે થોડું એ જોખમી કથન છે. પણ એવું લક્ષ રહે છે એને સમ્યક સન્મુખતા રહે છે, એને સમ્યક સન્મુખતા થાય છે એ વાત સ્પષ્ટ કરી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે લક્ષ્યરૂપ આત્મા, એટલે લક્ષ થઈ ગયું એમ કહે છે અહીંયા, નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. પછી એને જિજ્ઞાસા કે શંકા કે પ્રશ્ન કે સમસ્યા એ વિષય ન રહ્યો, આત્મા ઓળખાઈ ગયો. ઓળખાણમાં પહેલા જે પ્રશ્નચિહ્નમાં એ વિષય હતો કે આત્મા કેવો, એની જે અપૂર્વ જિજ્ઞાસા હતી એ જિજ્ઞાસાની પૂર્તિ પહેલામાં પહેલા સ્વરૂપનો નિશ્ચય થયો અને સ્વરૂપ લક્ષમાં આવ્યું ત્યારે એ જિજ્ઞાસાની પૂર્તિ થઈ ગઈ એમ કે ત્યાં આત્માનું ઓળખાણ થયું. ત્યાં એ આત્માને નિશંક પણ ઘણું છે એમ કહે છે. સર્વજ્ઞ પરમાત્મા આત્મ સ્વરૂપને મારા સ્વરૂપને આવું જ કહે છે એની નિશંકતા થઈ ગઈ છે. ત્યાં એટલો ઊંડો સંસ્કાર છે એ વિષયનો, કેમકે વેદનથી ઓળખાણ કરી છે. તો શ્રીમદજીએ તો એ કહ્યું કે એવા સંસ્કાર ત્યાં પડે છે. સંસ્કારનો વિષય તો 359માં ગુરુદેવે પણ લીધો છે, આગળ આપણે ના
વાંચ્યું.
આગળ એ વિશે સંસ્કારના પુત્ર સહેજે સહેજે એ વાત આવી ગઈ છે અહીંયા કે એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે કે જે સંસ્કાર ફરે નહીં. જેમ સમ્યક દર્શન થતા પ્રતિહદ ભાવ કયો તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર અહીંયા પડે કે સમ્યક દર્શન થયે છૂટકો. શ્રીમદજીએ તો એથી આગળ વળી એક વાત પોતાના શ્રુત જ્ઞાનની નિર્મળ માતામાંથી કરી દીધી છે કે આવો જીવ સમ્યક દર્શનમાં તો આવે આવે ને આવે, પણ સમ્યક દર્શનથી પડી જાય તો ફરીને સમ્યક દર્શન થવાનું કારણ પણ એનો આ નિર્ણય છે, અથવા અસ્તિત્વનું ગ્રહણ છે. પોતે અસ્તિત્વનું ગ્રહણ શબ્દ વાપર્યો છે. આ તો કેટલું કાર્ય કઈ ભૂમિકામાં થાય છે, અથવા મોક્ષનો પાયો મોક્ષ મહેલ છે 14 ગુણ સ્થાન પછી ઉપરની અગાશી છે. 14 માળનો મહેલ બનાવ્યો અને ઉપરની જે હાથ માળનો નહીં હાથ દુને 14 માળનો મહેલ બિના પછી ઉપરની જે અગાશી છે એ મોક્ષ મહેલનો પાયો ક્યાં કયા તબક્કે કેટલો ઊંડો છે એની આ વાત છે. સમ્યક દર્શન એનો પાયો છે, એ સમ્યક દર્શન નો પાયો આ નિર્ણય છે એમ કીધું છે. આ રીતે જ્ઞાન દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા, જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદન ના લક્ષણ દ્વારા, કે જે સ્વભાવરૂપ છે, પ્રગટ સ્વભાવરૂપ છે, તેનાથી નિશંકપણે આત્મા પ્રસિદ્ધ થાય છે. એટલે જ્ઞાનમાં ઓળખાઈ જાય છે કે આવો જ હું આત્મા છું. જાણવામાં એવો ખ્યાલ છે જેમ ઘટપટાદી આ બધું જણાય છે, એમ એમ આત્માનું કોઈ અનુમાન કર્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપે છે, આત્મા આનંદ સ્વરૂપે છે, આત્મા પૂર્ણ સ્વરૂપે છે, ધ્રુવ છે, એવું નથી જાણવું. હા, પણ એ વેદનથી જણાય છે, એ જ્ઞાન ધારા છે, એમાં જે વેદન છે એ નિર્વિકલ્પ છે. જેમ સ્વભાવ નિર્વિકલ્પ છે, સ્વભાવ સદ્રશ છે ને, આ લક્ષણ કેવું છે, જેવું તો સ્વભાવ જ વ્યક્ત છે એમ કહ્યું છે. પછી સદ્રશ એ શું કહેવું, એ તો જ્ઞાન અંશમાં સ્વભાવ વ્યક્ત છે, પ્રગટ છે. તો એ કેવો છે, એ વેદન કેવું છે, કે નિર્વિકલ્પ છે. જેવું સ્વરૂપ નિર્વિકલ્પ છે એવું વેદન નિર્વિકલ્પ છે. જ્ઞાનમાં શું છે કે જે જ્ઞાનાકારો અનેક આવે છે એ તો બધા ભેદ વિકલ્પ છે. જ્ઞાનમાં ને જ્ઞાનમાં ઉપજતા અનેક ભેદો છે કે જેમાં રંગ જુદો જણાય છે, અવાજનો પ્રકાર જુદો પડે છે, સંભળવાનો પ્રકાર જુદો પડે છે, સ્વાદ ખારું ખાટું જુદું 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 જ્ઞાનમાં જણાય છે. એમ એ જ્ઞાનને, એવા જ્ઞાનને, જ્ઞેયાકાર જ્ઞાનને, જ્ઞેય સદ્રશ જ્ઞાનને અહીંયા આત્માનું લક્ષણ ન કહ્યું. આમ છે કેમ કે એવો આત્મા નથી. આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે, તેથી અવસ્થામાં શુદ્ધોપયોગના કાળમાં નિર્વિકલ્પતા થાય છે, એના જોરથી થાય છે. આવો છું એવું જે ઓળખાણ પછી બળ પ્રગટે છે અને પુરુષાર્થ કહે છે, સહજ એના ઉપર જોર જાય છે, એનું વજન રહે છે, એની મહિમા રહે છે, અરે એનો એટલો રસ રહે છે કે જગતના તમામ પદાર્થોના રસ અહીંયા ઉડી જાય છે. એની એટલી કિંમતની મહિમા છે કે જગતના તમામ પ્રકારના પદાર્થોની મહિમા ઉડી જાય છે, મહિમા રહેતી નથી. તેથી તેના ફળમાં અપૂર્વ એવું સમ્યક દર્શન, કલ્યાણ મૂર્તિ એવું સમ્યક દર્શન પ્રગટ થાય છે. એને કલ્યાણ મૂર્તિ કહેવાય છે. સમ્યક દર્શન જેને પ્રાપ્ત છે એવા જ્ઞાનીઓ એમ કહ્યું કે હે કલ્યાણ મૂર્તિ, સમ્યક દર્શન આ મોક્ષ માર્ગમાં તારા વિના તો કાંઈ આગળ કામ ચાલે એવું નથી. ચાહે અંગ પૂર્વક ભણી જાય ને ચાહે નિરતિચાર જીનોક્ત વ્યવહાર પંચમહાવ્રતાદીનો બહારમાં થઈ જાય, તો પણ મૂળમાં સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્રના પરિણામ સમ્યકતાને પામતા નથી. એકડો થાય તો મીંડાની કિંમત 10 ગણવામાં આવે, આંખ એક આંખની કિંમત 10 ગણવામાં આવે, પછી જેટલા મીંડા વધારો એટલા 10 ગણા, 10 ગુણાંક સીધું, 10 જ ગુણાંક ચડતો જાય. એ રીતે આત્મા જ્ઞાન વડે ઓળખાય છે, પ્રસિદ્ધ થાય છે. પરંતુ વ્યવહાર રાગ દયા દાન ભક્તિ એ વડે આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. આત્માને ઓળખવા માટે ઓળખવાને આનુષંગિક પ્રયત્ન ન થાય અને એના બદલે કોઈ ગમે તેટલા દયાદાનને વ્યવહાર રત્નત્રય પર્યંતના રાગને સેવે તો તેના દ્વારા આત્માની પ્રસિદ્ધિ એટલે ઓળખાણ ન થાય, પ્રગટ અનુભવ પણ ન થાય, એટલે મોક્ષ માર્ગ ન થાય. આમ છે, આમાં જરાક ફેરફાર કરીને આડા ચાલવાનો થાય એટલે માર્ગ હાથમાં ન રહીએ, માર્ગ હાથમાં રહીએ. આ પરિસ્થિતિ છે, માર્ગ નથી તે સઘળાય ઉન્માર્ગ છે. વળી મળતા તો છે ને, ભળતા તો છે ને, લગોલગ તો છે ને, એવું આમાં ચાલતો નથી. તો એક ડિગ્રીનો એંગલ હોય એનો છેડો ક્યાંયનો ક્યાંય છૂટો પડી જાય છે. આ જ્ઞાન તે હું એમાં વેદન થી પકડવું જોઈએ, આ જ્ઞાન તે હું એમાં વેદન થી પકડવું જોઈએ, એ સમાન છે. અનેક નિયો જણાય છે તે જ્ઞાન વિશેષ છે. અરીસામાં ગમે તેટલા પ્રતિબિંબો પડ્યા પણ અરીસાની સપાટી જે એકરૂપ છે, અનેકરૂપ થયા તે નહીં, જે એકરૂપ છે તે એનું ખરું સ્વરૂપ છે, કાયમી સ્વરૂપ છે. અનેકરૂપ થાય છે એનું ખરું સ્વરૂપ કેમ નથી કે અત્યારે માણસ દેખાય છે અને પછી કોઈ વાહન નીકળે તો વાહન દેખાય છે, જો બે માંથી કયું એનું ખરું સ્વરૂપ તો બદલાઈ ગયું. જે પ્રતિબિંબના આકાર વાળી પર્યાય થઈ એ પણ અરીસાની થઈ છે, છતાં એ એનું ખરું સ્વરૂપ નથી, કેમ કે બદલાય છે. ખરું હોય બદલાય નહીં, મૂળ હોય તે બદલાય નહીં. જ્યારે એનું નિરાકાર જે સ્વરૂપ છે, સ્વચ્છત્વ રૂપ, એ સદા એમને એમ રહ્યા છે, એવું ને એવું જ કાંઈ એમ રહે છે. હજારો પ્રતિબિંબ પડી ગયા છતાં એમાં કાંઈ ફેર થયો નથી, પ્રતિબિંબના તાણે નહીં, પછી પણ નહીં ને પહેલાં પણ નહીં, એવું એનું મૂળ સ્વરૂપ છે. એ અહીંથી પકડાય છે સામાન્ય જ્ઞાનથી. એટલે તો પંદર ગાથામાં એ વિષય લીધો છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા અને વિશેષ જ્ઞાનનો શિરોભાવ કરતા, ભલે જ્ઞાનમાં જ્ઞેયો જણાય તો પણ તેને ગૌણ કરવાના છે, તેને તિરોભૂત કરવાના છે. જાણવા નહીં જણાવવાનો પ્રશ્ન નથી, એ તો એનું સ્વચ્છતાને કારણે પ્રતિબિંબ તો આવવાનું જ છે, પણ પ્રતિબિંબને વળગવું નથી. સામાન્ય એકરૂપ સદ્રશ સ્વભાવ છે ત્યાં એકત્વ કરીને ત્યાં વળગી રહેવું છે, એની મુખ્યતા કરીને એ વિધિ છે. સુંદર ગાથા છે, વિધિની ગાથા છે. એ તર્ક કોઈને ઉઠે કે અહીંયા જ્ઞાનની પર્યાય જાણવાનું કાર્ય કરે છે, જ્ઞાનની પ્રસિદ્ધિ છે ત્યાંથી, તો અત્યારે એમ કે અમારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, અમારું જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે, અમારા જ્ઞાનમાં તો ક્ષોક્ષમ જેટલું જ માત્ર વિકાસ છે, એથી વધારે એટલે અલ્પત્વ છે એમ આવી ગયું. પછી અમારું જ્ઞાન તો હજી પર્યાયરૂપ છે, અમારે તો દ્રવ્ય સ્વભાવને પકડવો, પણ જ્યાં દ્રવ્ય સ્વભાવ છે પ્રગટ છે ત્યાંથી પકડવો છે. એટલે એ બધા જ્યાં સ્વભાવ માત્રને જ્ઞાન માત્ર કહેતા, જ્ઞાન સ્વભાવ માત્રને જ્યાં વિષય કરવામાં આવે છે, મુખ્ય કરવામાં આવે છે, લક્ષમાં લેવામાં આવે છે, ત્યાં બીજું બધું છૂટી જાય છે. પર્યાય તો લક્ષમાં રહેતું નથી, ક્ષણિકપણું લક્ષમાં રહેતું નથી, અલ્પત્વ લક્ષમાં રહેતું નથી, બહિર્મુખપણું લક્ષમાં રહેતું નથી. આ મતિ જ્ઞાન છે ને શ્રુત જ્ઞાન છે એવું પણ લક્ષમાં રહેતું નથી. કારણ કે જ્ઞાન સામાન્યમાં મતિ શ્રુત અવધિ કેવળ ના ભેદ નથી, એ તો નિર્જરાધિકારમાં વિષય લીધો છે કે મતિ શ્રુત અવધિ કેવળ અને મનોપર્યો છે. 204 ગાથા છે, 3-4 ગાથામાં એ વિષય થાય. એ ખરેખર તો જ્ઞાન સામાન્યને જ પ્રસિદ્ધ કરે છે, વિશેષો પણ સામાન્યને પ્રસિદ્ધ કરે છે. દ્રષ્ટિકોણ કેવો છે? જ્ઞેયો જ્યાં જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે ત્યાં વિશેષો પછી ક્યાં બીજાને પ્રસિદ્ધ કરે છે? વિશેષો સામાન્યને પ્રસિદ્ધ કરે છે. કેમ કે સામાન્ય વિના વિશેષો તો નથી, તો સાપેક્ષ છે. એ જ્ઞાન વિશેષો છે. મતિ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યવ જ્ઞાન ને કેવળ જ્ઞાન, એ જ્ઞાન વિશેષો છે. એ જ્ઞાન વિશેષો શું પ્રસિદ્ધ કરે છે? કે આત્મા જ્ઞાન સામાન્ય સ્વરૂપે છે એવું એ પ્રસિદ્ધ કરે છે, એને એ અનુમોદે છે. એ જ્ઞાન વિશેષો જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવને અભિનંદે છે એવો બધો, એવા બધા શબ્દ પ્રયોગ કર્યા છે આચાર્યદેવે ત્યાં. તેથી તે જ્ઞાન વિશેષોનું અવલંબન નહીં લેતા. જાણવું એક વાત છે, અવલંબવું એ બીજી વાત છે. ભલે અન્ય જ્ઞેય જણાય તો અવલંબન ન લે, ભલે જ્ઞેયાકારોનો ખ્યાલ આવે અવલંબન ન લે, ભલે રાગાદી થાય એનું અવલંબન ન લે. અરે જ્ઞાન વેદન સ્વભાવના આશ્રયે થાય, સ્વભાવ પરિણતિ આનંદાદીનું વેદન થાય તો પણ એનું અવલંબન ન લે. આમ વાત છે, અવલંબનનો આધાર તો એક ત્રિકાળી ધ્રુવ નાયક સ્વભાવ જ રહે છે, બીજું કોઈ અવલંબનનો આધાર રહેતો નથી. એટલે અવલંબનને માટે અવલંબન યોગ્ય જો પ્રયોજનભૂત વિષય કેટલો એમ વિચારવામાં આવે તો જેટલો ત્રિકાળી નાયક આત્મા છે એટલો જ. નિર્ણયમાં ઓળખાણમાં પણ એનાથી જ અજાણ્યો રહ્યો છે, એની જ ઓળખાણ નથી થઈ, અને અવલંબનમાં પણ એનું જ અવલંબન નથી આવ્યું, પ્રયોજનમાં પણ એ જ પ્રયોજનભૂત પણ એને જણાયો નથી, એટલે એનાથી વંચિત રહેવાનું થયું. એટલે સંસાર પરિભ્રમણ ઉભું રહ્યું અને મોક્ષ માર્ગ ન પ્રગટ્યો, મોક્ષ ન થયો. એનું કર્તવ્ય, એનું કર્તવ્ય સર્વ અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે જેટલા ગુણમાં પૂરેપૂરા, એનું વ્યક્તપણે પ્રકાશવું એ એનું કર્તવ્ય છે. જ્ઞાન પૂરેપૂરું વિકસિત થઈને પ્રકાશમાન થાય, વિકસિત થઈ જાય એ એનું કર્તવ્ય છે. પછી વ્યવહારથી એમ કહેવાય કે એ કેવળ જ્ઞાનનો વિષય લોકાલોકને જાણવાના કર્તવ્ય રૂપ છે. નિશ્ચયથી એમ કહેવાય કે એ કેવળ જ્ઞાનનો વિષય કેવળ એકમાત્ર આત્માને જાણવાના વિષય રૂપ છે. આમ બે રીતે એનું કથન થાય છે. આમ તો કેવળ જ્ઞાન છે એ જ્ઞેયોના ભેદે સ્વવિકલ્પ કહ્યું છે. જ્ઞેયો તો પર છે ને પરની અપેક્ષા આવતી હોવાથી એને વ્યવહારના વિષયમાં નાખ્યો, અને આત્મ સ્વરૂપને પૂરેપૂરો આત્મ સ્વરૂપને જ નિર્વિકલ્પ તત્વને જ વિષય કરે છે, અને એવું સ્વજ્ઞેયાકાર છે, ઓલા પર જ્ઞેયાકાર છે, એક સાથે બે છે એમ. એ પડખાને જોઈને એને નિશ્ચયથી કેવળ આત્માને જાણે છે એમ કહેવામાં આવે છે. આમ છે પણ એ વિચારથી બેસે પકડાઈ જાય એવું નથી, કેમ કે એક જ પર્યાયમાં લોકાલોકનું ત્રણેય કાળનું જ્ઞાન ને તે જ પર્યાયમાં પરિપૂર્ણ નિર્વિકલ્પ પૂરું નિર્વિકલ્પ સ્વસંવેદન ચોથા ગુણ સ્થાને આવે છે એટલું તો એ તો અનંતમાં ભાગે વાનગી માત્ર છે. સિમ્પલ છે એનો, એવું પરિપૂર્ણ પ્રચુર સ્વસંવેદન નિર્વિકલ્પ ભાવે એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. શ્રીમદજી આત્મસિદ્ધિમાં એ વિષય લીધો છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. અરિયંત પરમાત્માને દેહનો સંયોગ હોવા છતાં અખંડ ભાવે ખંડ પડ્યા વિના, ક્ષુક્ષ્મ જ્ઞાનમાં જેમ ઉપયોગ ફરીને ખંડ પડી જાય છે, ઉપયોગ ફરતો નથી આત્મામાંથી અંતર્મુખ થયેલો ધ્યાનસ્થ અવસ્થામાં. એટલે કહીએ એમ કહ્યું કે અખંડ વર્તે જ્ઞાન, કેવળ આત્માનું અખંડ જ્ઞાન વર્તે એમ, લોકાલોકનું જ્ઞાન વર્તે એમ ન કહ્યું. કેવળ જ્ઞાનની પરિભાષા એ કરે છે કે કેવળ આત્માનું અખંડ જ્ઞાન વર્તે એને કેવળ જ્ઞાન કહીએ. કેવું ખરેખર જ્ઞાનને કેવળ જ્ઞાન શબ્દ એટલે જ પાડ્યો છે કે કેવળ અખંડપણે આત્માનું ત્યાં જ્ઞાન વર્તે છે. લોકાલોકને જાણે છે તે કેવળ જ્ઞાન, એ તો એનો બહારનો વૈભવ દેખાડ્યો. જેમ શ્રીમંત માણસ હોય કે ભાઈ એને કેટલા લોકોને બતાવવાની ચીજ છે, જ્ઞાનીઓ આમ જોવે છે, લોકોને બહારનો મહિમા છે ને, સમોસરણ જોઈને ઘણાને એ તકલીફ એ થાય છે. ઓહો, આટલો બધો વૈભવ ભગવાનનો, આટલો બધો આવા સમૃદ્ધ ભગવાન છે, આવા સમર્થ શક્તિશાળી ભગવાન છે, જેનો જેની સભા ધર્મ સભાની રચના છે એ આવી વૈભવશાળી છે એમ થઈ જાય છે. બહુ જાત જમાવ હોય છે, કોઈ ત્યાં લાઈટ ફિટિંગ ને દોરડા નથી, કોઈ ફ્લડ લાઈટો મૂકવામાં આવતી નથી, ક્યાં મર્ક્યુરી લાઈટો મૂકી છે. એકલા સ્વયં એકે એક પરમાણુના એની ફ્લોરિંગથી માંડીને દિવાલથી માંડીને બધા જુદા જુદાના છે ને ગોળ, એકનું ઝાક ઝમાળ છે, પ્રકાશ 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 લાગે છે. અંજાઈ જાય માણસ બહારથી આવતો તો સીધો અંદર અંજાઈ જાય કે જાણે માણસું અંજાઈ જાય, દેવો અંજાઈ જાય છે. દેવલોકમાં તો જાગ જમાળ છે એ અંજાય છે, અરે આપણા દેવલોકમાં છે એના કરતાં પણ આનું કંઈક જુદો વૈભવ છે. ભગવાનની સભાનો વૈભવ કોઈ ખુદ એની રચના કરનારને કુબેરને આશ્ચર્ય થઈ જાય કે આવી રચના તો હું દેવલોકમાં કંઈક ઇન્દ્ર માટે કરવા માગું તો થતી નથી, મારી ગણતરી બહાર આ રચના થઈ છે. એને પોતાને આશ્ચર્ય થાય છે, બનાવનારને જોનાર ને થાય, એમાં તો નવાય શું છે એમ. એ બધું બહારનો પુણ્યનો વૈભવ છે ત્યાં ભગવાનના, અને કેવળ જ્ઞાન છે એમની રિદ્ધિ છે, બાહ્ય રિદ્ધિ છે, અને અનુભવમાં પરમાનંદની સિદ્ધિ છે. રિદ્ધિ સિદ્ધિ કહે છે ને, રિદ્ધિ સિદ્ધિ એ સિદ્ધિ છે એમની, આ પરમાનંદને હસ્તગત કર્યો છે એ એમની સિદ્ધિ છે. રિદ્ધિ સિદ્ધિ સદા પ્રગટ દીખે ઘટમાહી, સમ્યક દ્રષ્ટિને સદાય અંદરમાં પ્રગટ દીખે છે, પ્રગટ દીખે ઘટમાહી એ અજાચક લક્ષપતિ છે. એને લક્ષ થઈ ગયું છે આત્માનું, એ પછી કાંઈ યાચના કરતો નથી, અજાચક લક્ષપતિ છે. સમ્યક દ્રષ્ટિ અયાચક છે, મુનિ તો યાચક હોય એ પ્રશ્ન જ રહેતો નથી, સમ્યક દ્રષ્ટિ યાચક છે. પણ જેને ચક્રવર્તીઓ નમે કાંઈ યાચના કરે એ વાત તો ક્યાં થઈ ગઈ. અજાચક લક્ષપતિ છે જેના સદાશ ગયા છે. દાસ ભગવંત કો ઉદાસ રહે જગત સો, એસે જીવ સદૈવ સંકિતિ હૈ, એમ કરીને પદ બનાવ્યું છે. શું કહ્યું કે આ એક જ પ્રકારે આત્માની પ્રસિદ્ધિ થાય છે, અન્યથા પ્રકારે એટલે લોકો જે પ્રકારમાં પડેલા છે જગતના લોકો, એમાં વ્યવહાર રાગ દયા દાન ભક્તિ આદિ અનેક પ્રકારના પરિણામથી આત્માનું હિત અને કલ્યાણ થવાનું માને છે, સ્વીકારે છે, પણ એમાં આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. કેમ થાય નહીં? કેમ કે રાગાદી ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી, જે એની સ્વરૂપભૂત ચીજ નથી, જે એની સ્વભાવભૂત ચીજ નથી, જે ફોરેન એલિમેન્ટ છે, બહારનું તત્વ છે, પરદેશી તત્વ છે, એને એનું સાધન તરીકે સ્વીકારવું, એ વાત એના માર્ગ સાથે સુસંગત થતી નથી, ઉપાય સાથે સુસંગત થતી નથી. એક સમય માત્ર રહીને તે ટળી જાય છે, એ ઉત્પન્ન થતા રાગાદી ભાવ સમય સમયમાં થઈને ટળી જાય છે. એ રાગ કોઈ એવા સામર્થ્યવાળો નથી કે એની પહોંચ આત્મતત્વમાં પરમાત્મ તત્વમાં થાય, આવે, પહોંચે, એવી પહોંચ એનામાં થતી નથી. તેથી અથવા એમ પોતે દુઃખરૂપ છે અને મલિનરૂપ છે, બધી 72 ગાથામાં એ અશુચિ અને દુઃખ બે વાત લીધી છે. તો જે શુદ્ધ છે, પવિત્ર છે, પરિપૂર્ણ પવિત્ર સ્વરૂપ છે અને આનંદમય સુખરૂપ છે, એને દુઃખથી ને મલિનતાથી કેવી રીતે પ્રાપ્ત કરવો? એ તો થઈ શકતો નથી. તેથી તે સ્વલક્ષણ થઈ શકે નહીં, એટલે એવા કોઈ પરિણામ સ્વલક્ષણ થઈ શકે નહીં. તે લક્ષણ દ્વારા આત્માનું કે આત્માના અનુભવીનું માપ પણ થઈ શકે નહીં. ઘણા વ્રત પાળે છે, ઘણું દાન દે છે, ઘણી દયા પાળે છે, ઘણો આવો મંદરાગ છે, માટે એ લક્ષણ ખરું કે એ લક્ષણમાં પણ એનો સમાવેશ નથી. તેથી તે સ્વલક્ષણ થઈ શકે નહીં. અનંત ધર્મમાં એ તો સ્વલક્ષણ થઈ શકે નહીં, કેમ કે એ વિભાવ ભાવ છે. પણ એના સ્વભાવોમાં પણ, અનંત સ્વભાવોમાં, અનંત ગુણોમાં પણ મુખ્ય જ્ઞાન છે. અનંત ધર્મમાં પણ મુખ્ય જ્ઞાન છે. એ મુખ્ય જ્ઞાન કેમ કહ્યું? કે પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. આ એક એના પર્યાયના પ્રયોજનનો મુખ્ય વિષય છે. જીવને પરાશ્રય છોડવો અને સ્વાશ્રય કરવો, એ સિવાય ધર્મ કોઈ રીતે થઈ શકે એવું નથી. ગમે તે વ્યવહારના પરિણામ કરે, પણ એમાં પરાશ્રય છે. વ્યવહાર તો પર સાથે સંકળાયેલો છે, મન વચન કાયાના યોગથી પર નિમિત્તો સાથે જ એનો સંબંધ છે. પર સાથે જે સંકળાયેલો છે એ પરાચરણ રૂપ છે, સ્વાચરણ રૂપ નથી, અથવા પરાશ્રય રૂપ છે અને સ્વાશ્રય રૂપ નથી. અનાદિનો જીવને પરાશ્રય જ મીટ્યો નથી. એ પરાશ્રય મટવામાં પહેલા પરાશ્રય બુદ્ધિ છૂટવી જોઈએ, અને પછી એ પરાશ્રય સર્વથાપણે છૂટવાનું શરૂ થઈ જાય છે. બરાબર, સર્વથા છૂટવા માટે પહેલી પરાશ્રય બુદ્ધિ થઈ જવી, એની સ્વાશ્રય બુદ્ધિ થઈ જવી જોઈએ. પરાશ્રય બુદ્ધિ છૂટી જવી જોઈએ, બહુ સિદ્ધાંત રૂપ વચન લીધું છે. પર આશ્રયની બુદ્ધિ શું છે? કે જીવને એમ છે કે આ શરીર છે ને તો હું ટકીશ, આ રાગ છે ને તો મને રસ રહે છે. રાગ વગરનું જીવન નિરસ થઈ જાય છે. આશાના તાંતણે જીવે છે, નથી કહેતા. શું થાય છે? નાની ઉંમરમાં કોઈ સ્ત્રી દુખાય છે, જો છોકરો હોય તો કે એને આશાના તાંતણે જીવે છે, એટલે એને જીવવામાં રસ હોય તો આ એનો દીકરો છે એમ કહે છે, એટલે એનો રાગ છે એવો. એમ રાગમાં રાગ રસથી માંડીને શરીરના આધારે, પૈસાના આધારે, રોટલાના આધારે, અનુકૂળતાના આધારે, અથવા મારા પડખિયાના આધારે, મારા ટેકેદારોના આધારે, મારા સમાજના આધારે, કુટુંબના આધારે, મારા દેશના આધારે, આવા અનેક પ્રકારના દુનિયાભરની કલ્પના પર આશ્રયની આ જીવે કરી છે એ બધી પરાશ્રય બુદ્ધિનો સિદ્ધાંત છે કે હું એનેથી ઠીક છું, એને લઈને છું, એ હોય તો મને ઠીક રહે ને, એ ન હોય તો જાણે હું જ ન હું ન રહું, શરીર ન રહું તો હું ન રહું, રાગ ન રહે તો હું ન રહું, પોતાની હયાતીને ગુમાવવાનું દુઃખ, ગુમાવા એવું દુઃખ, મૃત્યુ તો તુલ્ય દુઃખ એને થાય. એ તમામ પ્રકારની પરાશ્રી બુદ્ધિ છૂટવી એ પરાશ્રી છૂટવાનું કારણ છે. પરાશ્રી બુદ્ધિ છૂટે તે પરાશ્રી મટવાનું કારણ છે. પહેલો સિદ્ધાંત એ લીધો કે જો આ જ્ઞાનથી સ્વભાવને ઓળખે તો એને ખ્યાલ આવે અંદરમાં કે મારા જ્ઞાનનો પ્રવાહ મારી અનંત જ્ઞાનની ખાણમાંથી આવી જ રહ્યો છે. જેમ ગેસનો પ્રવાહ ગેસ ભંડારમાંથી આવી જ રહ્યો છે, એના સતત પ્રવાહને એની એની વિપુલતા એની અનંતતાને સૂચવે છે. એ મારું જો જ્ઞાન આ તો ચકલાને અહીં છે, દીડકાને ઓળખાય છે, અહીંથી ઓળખાય છે, તો મારું જ્ઞાન અંદરથી ત્યાજ કરે છે, ત્યાજ કરે છે જ્ઞાનનો પર્યાય. એક ધારો પ્રવાહ અંદરથી નીકળે છે એ સૂચવે છે કે કોઈની મદદ વિના, કોઈના કારણ વિના બંધ કરવા માગે તો ન થાય એવું જેનું સામર્થ્ય છે. જ્ઞાન બંધ થઈ શકે ને, કરી દઈએ કોઈ બંધ. એ નિરાલંબ નિરપેક્ષ છે એટલે એમાં સ્વાશ્રય બુદ્ધિ પહેલી વહેલી થાય છે. એ જ્ઞાન સ્વભાવને જ્ઞાનથી ઓળખતા પહેલા વહેલા એની સ્વાશ્રય બુદ્ધિ થાય ત્યારે એની પરાશ્રય બુદ્ધિ મટે. પછી કઈ વાંધો આવતો નથી કે વાંધો નહીં આવવાનું કારણ પોતાનું શાશ્વત સ્વરૂપ એને સમજાઈ જાય છે. હું સદાય છું, અનાદિથી આવો હતો, અનાદિ અનંત કાળ પર્યંત સર્વ કાળે આમ જ રહેવાનો છું, કોઈના આધાર ને કોઈના આશ્રય વિના. આ તો આશ્રયમાં મકાન જોઈએ, મકાન જોઈએ ને રહેવાના જીવન જરૂરિયાતના પ્રાથમિક સાધનો તો જોઈએ જોઈએ ને જોઈએ, આહાર પાણી મકાન વસ્ત્ર. પછી તો જેટલી ટેવ તૂટે હોય એટલા બધા ફેલ માત્ર એને જોઈએ, આના વગર હાલે નહીં, આના વગર હાલે નહીં. આ મુનિરાજનું સ્વરૂપ છે એ માર્ગની અંદર, કાંઈ ન જોઈએ કે કોઈ વ્યવસ્થા નહીં, જેની રહેવાની વ્યવસ્થા નહીં, જેની ખાવાની કોઈ આગોતરી વ્યવસ્થા નહીં. જે કાળે જે ઉદય હોય એમ ભજો, બાકી કોઈ આગોતરી વ્યવસ્થા સ્વીકારે નહીં. કોઈ કરે તો પણ એ સ્વીકારે નહીં. ચક્રવર્તી કેટલા હતા? શાંતિનાથ, કુંઠુનાથરનાથ, ચક્રવર્તી, કામદેવ પુરુષો હતા. કોઈ વ્યવસ્થા સ્વીકારે નહીં. કેમ કે અમારા નિરાલમ નિરપેક્ષ આત્માની સાથે હવે અમારે સંબંધ છે, અને જગતના સંયોગો સાથેનો સંબંધ નથી. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, એ દશાની ભાવના ભાવી છે. વિચર શું કહો મહત પુરુષ ને પંથ, એ માર્ગે અમારે જાણવું છે. એમાં આધાર ને અવલંબન પોતાનો અવ્યાબાધ સ્વરૂપ આત્મા, નહીતર બોલી શાશ્વત આત્મામાં કોઈને તકલીફ પડે કે શાશ્વત છે ને કાયમ રહેવાનો છે તો કોને ખબર કેવી અગવડ સગવડ પડશે. ક્યાંક નરકમાં જવાનું થશે તો તારે પ્રતિકૂળતા નથી જોતી એટલે તારે અસ્તિત્વ તારે નથી જોતું, શું વિચાર છે? તર્ક બધા ચાલ્યા હતા. આત્મા કાયમ રહેવાનું હોય તો ફરતા ફરતા પરિણામ તો ધાર્યા કઈ કમી એવા થઈ જાય છે. પરિણામનો જીવને કંટ્રોલ નથી મિથ્યાત્વની દશામાં. એના ફળમાં નરકમાં જવું પડે, પણ એ શાશ્વત હોય તો નરકમાં જવું પડે, એના કરતા મરી જાય તો સારું, એમ લેવું તો પછી નાશ થઈ જાય તો સારું. ભાઈ શાશ્વત સમજાય છે ત્યારે એનું અવ્યાબાધત્વ પણ સાથે સાથે સમજાય છે. એકનું શાશ્વત પણ સમજાય છે નહીં. શાશ્વત તો એ ત્યારે રહી શકે કે એને બાધા ન થતી હોય તો. અવ્યાબાધત્વ હોય તો શાશ્વત પણ હોય શકે, અવ્યાબાધત્વ ન હોય તો એને બાધા થઈને એનો શાશ્વત પણ ન રહે, નષ્ટ થઈ જાય પદાર્થ. પણ એ શાશ્વત નું કારણરૂપ જે અવ્યાબાધત્વ છે એ સાથે સાથે સમજાઈ જાય છે. બસ પછી એને કોઈ પરાશ્રય બુદ્ધિ નથી કે હું પરના અવલંબને ને પરના આશ્રય જીવીશ, રહીશ, ટકીશ, એ અભિપ્રાય ખલાસ થઈ જાય છે. જ્યારે એ પરના આશ્રયનો અભિપ્રાય ખલાસ થાય છે ત્યારે એની નબળાઈ મૂળ માંથી ખલાસ થાય છે. આ પરનું અવલંબન લીએ છે એ જ એની નબળાઈ છે, પરનો આધાર લીએ છે એની નબળાઈ છે. તમારા વગર ન હાલે એ નબળાઈ છે. અત્યારે નેતાની એ દશા છે કે એને એના ટેકેદારો ને મતદારો વગર ન ચાલે, કોઈ પોતાના સામર્થ્યથી નેતા નથી, બીજાના બનાવેલા ઊભા કરેલા છે. એ પરાશ્રયપણું છે. પરાશ્રયપણું એ મોટામાં મોટી નબળાઈ છે. એના જેવી નબળાઈની મૂળ ક્યાંય નથી. મૂળમાં જ એ વાત છે નબળાઈનો પરાશ્રયપણું. એ પ્રથમમાં પ્રથમ જ્ઞાન જ એવું એક કારણ છે, જે જ્ઞાનનું સ્વરૂપ ત્યાં કારણભૂત થાય છે કે પરાશ્રય બુદ્ધિ છૂટે છે અને જીવ અંતર્મુખ થઈ શકે છે. અંતર્મુખ થવામાં સ્વસન્મુખ થવું તે અંતર્મુખ પણ છે. જ્ઞાન જ્ઞાનને વેદે તે જ જ્ઞાનનું અંતર્મુખ પણ છે, તે જ જ્ઞાનનું સ્વસન્મુખ પણ છે. અને એ જ પોતાનું એને જ્ઞાન છે. જ્ઞાનનું જ્ઞાન તે જ પોતાનું જ્ઞાન, તે જ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન કહો કે પોતાનું જ્ઞાન કહો, એવું અંતર્મુખ થવામાં આખી દિશા પલટો ખાવામાં પ્રથમમાં પ્રથમ જે પરાશ્રય બુદ્ધિ છૂટે છે અને પછી ભેદ જ્ઞાન દ્વારા સ્વ આશ્રય પરિણમનની પ્રેક્ટિસ ચાલુ, પ્રયોગ ચાલુ થાય છે, એમાં જ્ઞાન જ મુખ્ય કારણ છે. મુખ્ય કારણ ત્યાં જ્ઞાન જ છે. જ્ઞાનના અવલંબને, જ્ઞાનની મુખ્યતામાં જીવને પરથી છૂટા પડવા રૂપ, એટલે પરાશ્રય છોડવા રૂપ ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે છે. ભેદ જ્ઞાનનો પ્રયોગ એ એક એવો પ્રયોગ છે કે જેમાં પરાશ્રયપણું છોડવાની એક કેળવણી ઊભી થાય છે, પ્રેક્ટિસ ઊભી થાય છે. અને સ્વાશ્રય થવું, સ્વાશ્રય થવામાં એની કાર્ય પદ્ધતિ છે, એ એક ભેદ જ્ઞાન જ છે કે જેમાં જ્ઞાન જ મુખ્ય છે. રાગ મુખ્ય નથી, રાગથી છૂટવું એમ રાગ મુખ્ય નથી, પણ એમાં જ્ઞાન જ મુખ્ય છે. એ રીતે પરાશ્રય બુદ્ધિ છૂટી અને અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, એ બહુ મહાન સિદ્ધાંત છે. જો કે પરાશ્રય થવામાં પણ જ્ઞાન કારણ થતું હતું મુખ્યપણે, તેથી સ્વાશ્રય થવામાં પણ જ્ઞાન જ કારણ છે. આ વિશે આપણે ચર્ચો કેમ કે પર પદાર્થનો સંપર્ક પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા કરે છે કે આ મને ઠીક છે, આ ચીજ મને ઠીક છે, સુહાય છે, એ જ્ઞાનમાં જણાય ન જણાય તો ક્યાંથી ઠીક ઠીક પણ આવે. જેમ કે કોઈ માણસને કોઈ અવાજ સુસ્વર છે, પ્રિય લાગે છે, સંગીતનો શોખીન છે, પણ કોઈ સંગીત છેડે ત્યારે એનો ઉપયોગ નથી, બીજા વિચારમાં છે, તો એને એ જ્યાં સુધી એને પરાશ્રય નથી ત્યાં સુધી એને ઠીક ઠીકપણાનો સવાલ ઉભો થતો નથી. તો એ પરાશ્રય થવામાં જ્ઞાન જ કારણ છે. એ જ જ્ઞાન પલટો મારે ત્યારે સ્વાશ્રય થવામાં કારણ થાય છે. એક તો એનું સ્વરૂપ એવું છે, મૂળ સ્વરૂપ સમજે તો એ કારણ પડે છે, અને એક એની પ્રવૃત્તિ પણ કારણ પડે છે. આમ છે, એનું સ્વરૂપ છે એ કારણ પડે છે, ને એની પ્રવૃત્તિ એ કારણ પડે છે. કેટલું ઝીણું કાતું છે કે જ્ઞાનનું મૂળ સ્વરૂપ જુઓ તો એ કેવળ સ્વભાવી, કેવળ જ્ઞાન સ્વભાવી, કેવળ સ્વભાવી નિરવશેષ અંતર્મુખ એનો સ્વભાવ છે. બહિર્મુખ પણ એનો સ્વભાવ નથી, ભલે લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય, એ એનું સ્વરૂપ છે. એને જાણતા પોતે અંતોતત્વ સ્વરૂપ છે અને નિરાલંબ નિરપેક્ષપણે સદા અનાદિ અનંત રહેનારો છે, અંતર્મુખી અંતર્મુખ સ્વભાવી. એનું સ્વરૂપ જાણવું એ અંતર્મુખ થવામાં કારણ પડે છે. અને પરપદાર્થ સાથેનો સંપર્ક, એનો કોન્ટેક છોડવામાં એ જ્ઞાન જ પોતે પ્રવર્તનમય થાય છે કે જે પોતાના આલંબને પોતે લે છે. અવલંબન લેવું એટલે મુખ્ય કરવું, પોતાને મુખ્ય કરવું, એ જ્ઞાન પણ કાર્ય એ કાર્ય પણ જ્ઞાન જ કરે છે. મુખ્ય ગુણ પણ શ્રદ્ધામાં નથી પડતું, જ્ઞાનમાં થાય છે. એટલા માટે વાત છે કે જ્ઞાન જ કારણ છે. આમ લીધું છે એમ, જ્ઞાન જ કારણ છે. પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે એ મહાન સિદ્ધાંત મૂકી દીધો છે. કેટલીક વાતો તો એવી આવી છે, સૂત્ર સિદ્ધાંત જેવી વાતો છે, એમ કોઈ આચાર્યો સૂત્ર શાસ્ત્ર લખે, અંબા સ્વામીનું જે તત્વાર સૂત્ર છે ને, સૂત્રનામાં એક બધા સૂત્રાત છે એની અંદર. નિસર્ગાત અધિગમાત છ અધિગમાત વા એમ સૂત્ર મૂકી દીધું. તો બહુ થોડા શબ્દોમાં ઘણો ગંભીર રહસ્યાર્થ મૂકવો હોય એને સૂત્ર કહેવામાં આવે છે. એથી શબ્દો થોડા છે, લાંબુ લાંબુ વર્ણન નથી, લાંબુ લાંબુ ભાષણ નથી, છતાં એની મહિમા ઘણી કરવામાં આવે છે, બહુ કિંમતી છે એમ ગણવામાં આવે છે. ગુરુદેવના પ્રવચનોમાં કેટલીક વાત સૂત્રા સૂત્ર જેવી આવી છે. અહીંયા આમાં આમાં છે, ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. આત્માને ઓળખવો હોય તો એ જ્ઞાનમાં ઊંડો ઉતરજે. જ્યાં તારું જ્ઞાન પ્રવર્તે છે એ જ્ઞાનમાં ઊંડો ઉતર. આડોઅવળો જઈને આત્માને શોધવા જઈશ ક્યાંય તારો પત્તો ખાશે નહીં. રાગ ને ક્રોધાદિ બીજા વિભાવ તને જણાશે ને એમાં ક્યાંય એ પ્રવૃત્તિમાં તારા આત્માની પત્તી પત્તો ખાશે નહીં. તો એ સિદ્ધાંત મૂકી દીધો છેલ્લે છેલ્લે આ વાત મૂકી દીધી કે આ જીવને પરાશ્રય છોડ્યો છૂટતો નથી. છોડવા માગે તો પરાશ્રય છોડ્યો છૂટતો નથી. એ પરિસ્થિતિમાં જ્ઞાન જ એક એવું કારણ છે. આમ થતું છે સિદ્ધાંત તરીકે ત્રણેય કાળે કે જ્ઞાન જ એક કારણ છે કે જેમાં પરાશ્રય બુદ્ધિ છૂટી જાય છે પહેલા, કે અભિપ્રાય ફરી જાય છે, અને પછી પરાશ્રય પણ છૂટી જાય છે, ક્રમશઃ છૂટે છે. આચરણનો વિષય છે એટલે એમાં ક્રમ પડે છે. બુદ્ધિ તો એક ગાંઠ કે છૂટી જાય છે કે કોઈના આધાર અવલંબનની મારે જરૂર નથી, મારા સ્વરૂપથી નિરાલંબ નિરપેક્ષ વ્યાબાજ સ્વરૂપે છું. આ જગતમાં મારે કોઈના આધાર અવલંબનની જરૂર પડે એવો હું ઉણો અધૂરો નથી. એટલે સર્વ સ્થિતિમાં કોઈ પણ હાલતમાં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ચાહે સાત મહિના કે ન હોય, હાક અંદર જેમ વીજળી પડે ને કરંટ ઉતરી જાય એમ આત્મામાં ઉતરી જાય છે, ત્યાં અનુભવ કરે છે છૂટો પડીને.
જય હો સનાતન દિગંબર જય ધારમણો જય હો.